നമോസ്തു 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 നമോ ഓരിയന്താണങ് നമോ സിദ്ധാണങ് നമോ ഏരിയാണ് നമോ വഞ്ചയാണങ് നമോ ലോയേ സഹസ്രാവണം ഓംകാര ബിന്ദു സംയുക്തം നിത്യം ധ്യായന്തി യോഗിന കാമദം മോക്ഷദം ചൈവ ഓംകാരായ നമോ നമ മംഗളം ഭഗവാന് വിരോ മംഗളം ഗൗതമഗണി മംഗളം കുന്ദകുന്ദാര്യോജിന്ദർമോസ്തു മംഗളം സർവമംഗളമംഗല്യം സർവകല്യാണകാരകം പ്രധാനം സർവധർമ്മണം ജനം ജതു ശാസനം നമ സമൈസാരായ ശ്വാനുഭത്യാ ചകാശത്തെ ചിത്സ്വഭാവായ ഭാവായ സർഭാവാന് തർച്ചതി
નિશ્ચય નહીં ને પણ સો ઉદાહરણ માનવાથી વ્યવહારથી તેમાં કઈ ભેદ નહીં દે, બંને એક રૂપમાં આવી જશે. એવી અવસ્થામાં પ્રમાણ પણ આત્મલાભ કરી શકશે નહીં. તેથી નિશ્ચય નહીં ઉદાહરણ સહિત માનવું એ બરાબર નથી.
નિશ્ચય નહીં માં કઈ ભેદ નથી, વ્યવહાર નહીં માં ભેદ છે. એમ વ્યવહાર નહીં માં ભેદ છે એમ તો નિશ્ચય નહીં માં ભેદ કરતો
તો પછી બે માં ફરક નથી.
બે એક જ લખ્યું થઈ ગયું એમ કહેવા માટે
પણ વ્યવહાર નિયમો વિશે આવી જાય છે તો નિશ્ચય નય નું ઉદાહરણ કેવળ સત જ કેવું જોઈએ અથવા જીવ જ કેવું જોઈએ? સત નું એકત્વ વિશેષ અને જીવ નું ચિત્ત વિશેષ નું કેવું જોઈએ? સત માત્ર કહેવાથી અથવા જીવ માત્ર કહેવાથી પછી કોઈ દોષ નહીં રહે. સત માત્ર અને જીવ માત્ર કહેવાથી ભેદ બુદ્ધિ પણ રહેતી નથી.
કઈ જરૂર નથી એવી ગરમી ચાલશે.
અમે
તો તમારા કરતા આગળ નથી, અમે તો વ્યવહાર ના ભેદ ને યાદ કરતા નથી.
જેમ એમ કેવું કે સત એક છે, સત અનેક છે, જીવ ચિત્ત દ્રવી છે, જીવ આત્મન છે, આ ભેદ જ્ઞાન જ વ્યવહાર નયનું લક્ષણ છે. નિશ્ચય નયમાં કેવળ સત અથવા જીવ જ ધારણ માની લેવા જોઈએ. ઉત્તર: શંકાકારનું ઉપરનું કથન પણ યોગ્ય નથી, કારણ કે સત એ વિકલ્પ અને જીવ એ વિકલ્પ બંને કાલ્પનિક છે. ભિન્ન ભિન્ન ધર્મોથી વિશિષ્ટ હોવાથી તે ધર્મવાળા ઉચ્ચારથી કહેવાય છે, અર્થાત જે ધર્મની વિવક્ષા કરવામાં આવે છે તે જ ધર્મથી વિશિષ્ટ વસ્તુ કહેવાય છે. તે ધર્મનો ઉપચાર આ રીતે થાય છે. જે પ્રાણોને ધારણ કરે છે તેને જીવ એ નામથી કહેવામાં આવે છે, અથવા જે જીવન ગુણની અપેક્ષા રાખે છે તેને જીવ કહે છે. તેથી જીવ માત્ર કહેવાથી પણ પ્રાણ વિશિષ્ટ અને જીવત્વ ગુણ વિશિષ્ટનો જ બોધ થાય છે. જોકે સતમાં આ વિકલ્પ ઉઠાવવામાં આવ્યો નથી કે તે દ્રવ્ય છે અથવા ગુણ છે, તો પણ તે વિકલ્પ થયા વિના પણ સત કહેવાથી જ ઉત્પન્ન થઈ જાય છે. અને જેટલું વિકલ્પાત્મક ભેદ વિજ્ઞાન છે તે બધું વ્યવહાર નિયમ વિશે છે. આ તો કોઈ વિશિષ્ટ પુરુષ લાગે છે.
હું કહું છું ને જે વેદના નો વિચાર એ વ્યવહાર છે.
વ્યવહાર છે
ભેદ જ્ઞાન છે તે બધો વ્યવહાર નિયમ વિશે છે. આ સો છે ને આ પર છે એમ
અથવા લક્ષણ થી લક્ષ ને જાણવું
વ્યવહાર છે. બહુ સરસ છે.
જો વિશેષણ રહિત વિશેષ્ય જ કેવળ નિશ્ચયનો વિષય માનવામાં આવે તો દ્રવ્ય અને ગુણની સિદ્ધિ થશે, પર્યાયની સિદ્ધિ નહીં થાય, અથવા વ્યવહાર નયનો જ લોપ થઈ જશે. આ એક મોટો દોષ છે.
ન્યાય શાસ્ત્ર જેવા રાષ્ટ્રપતિ ન્યાય થી સિદ્ધ કરે છે. સારાંશ બસ આ ગાથા લઈ ગયો.
આ નિશ્ચય કરવો જોઈએ કે જેટલું કઈ ઉદાહરણ પૂર્વક કથન છે તેટલો બધો વ્યવહાર નહીં છે. તે વ્યવહારનો નિષેધક જ નિશ્ચય નહીં છે.
પુરુષ 625 ગાથા છે બરાબર. 14 ગાથા થઈ ગયા છે. 15
જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે તે હવે કહે છે. અજ્ઞાનમય અજ્ઞાનીનો તેથી કરે તે કર્મને, પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો તેથી કરે નહીં કર્મ.
એક કર્મને કરે છે ને એક કર્મને કરતો, બે વાત કરી.
અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ છે તેથી અજ્ઞાની કર્મોને કરે છે, અને જ્ઞાનીને તો જ્ઞાનમય ભાવ છે તેથી જ્ઞાની કર્મોને કરતો. કર્મોને એટલે અજ્ઞાનીને સમ્યક પ્રકારે સ્વકર્મનો વિવેક નહીં હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. અત્યંત અસ્ત થઈ ગઈ હોવાથી અજ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતા એટલે હોવાથી સ્વપરના એકત્વના અભ્યાસને લીધે જ્ઞાન માત્ર એવા પોતામાંથી આત્મ સ્વરૂપમાંથી ભ્રષ્ટ થયેલો પર એવા રાગ સાથે થઈને જેને અહંકાર પ્રવર્ત્યો છે એવો પોતે આ હું ખરેખર રાગી છું દ્વેષી છું, અર્થાત આ હું રાગ કરું છું દ્વેષ કરું છું એમ માનતો થકો રાગી અને દ્વેષી થાય છે. તેથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની પોતાને પર એવા રાગ દ્વેષ રૂપ કરતો થકો કર્મોને કરે છે.
જ્ઞાનીને
તો સમ્યક પ્રકારે સ્વકર્મના વિવેક વડે
આગળ સમ્યક લગાડે છે અનુભવ પૂર્વક. એ ભાષાની એકલી ભાષાનું ભેદ જ્ઞાન છે, એ તો વ્યવહાર છે. અનુભવ રૂપ ભેદ જ્ઞાન છે નીચે.
સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી હોવાથી જ્ઞાનમય ભાવ જ હોય છે.
અત્યંત ઉદય પામી છે
અને તે હોતા
આત્મા પ્રસિદ્ધ થઈ ગયું જ્ઞાનમાં. ઓ પ્રસિદ્ધ તો એ પ્રસિદ્ધ થયો.
તે હોતા સમ્યક પ્રકારે સ્થિત થયેલો પર એવા રાગ દ્વેષ થી પ્રતગભૂતપણા ને લીધે એટલે ભિન્નપણા ને લીધે નિજ રસથી જેને અહંકાર નિવૃત્ત થયો છે એવો પોતે ખરેખર કેવળ જાણે જ છે
નિવૃત્ત થયો છે એમ નહીં
અહંકાર
અહંકાર નિવૃત્ત થયો છે જો સમ્યક દર્શન થઈ ગયું
બરાબર
રાગ ને કરું છું એમ ના આવ્યું હવે
એવો પોતે ખરેખર કેવળ જાણે જ છે રાગી અને રાગી અને દ્વેષી થતો નથી
બસ જ્ઞાન ન રહ્યો રાગી થતો નથી કેમ થતો નથી કે સમય પ્રકારે ભેટ ના થઈ ગયું
જ્ઞાનમય થઈ ગયો એટલે રાગી થતો નથી રાગી અને દ્વેષ થતો નથી અર્થાત રાગ અને દ્વેષ કરતો નથી તેથી જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની પોતાને પર એવા રાગ દ્વેષ રૂપ નહીં કરતો થતો કર્મોને કરતો નથી કર્મોને કરતો નથી એટલે અજ્ઞાનને કરતો નથી વિદ્યાતોને કરતો નથી
કરે છે તે રાગ ને કરતો
ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો અર્થાત રાગ દ્વેષ નો ઉદય આવતા પોતાના ઉપયોગમાં તેનો રાગ દ્વેષ રૂપ મલિન સ્વાદ આવે છે અજ્ઞાની ને સ્વપર નું ભેદ જ્ઞાન નહીં હોવાથી તે એમ માને છે કે આ રાગ દ્વેષ રૂપ મલિન ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે તે જ હું છું આમ રાગ દ્વેષ માં અહમ બુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગી દ્વેષી કરે છે તેથી તે કર્મોને કરે છે આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મ બંધ થાય છે
કર્મ ને કરે છે એટલે કર્મ નો બંધ થાય છે રાગ ને કરે છે કરતા બુદ્ધિ હોય તો ના કર્મ નો બંધ એને થાય છે નિમિત્ત રૂપે બસ ઉપાદાન રૂપે આમાં પણ એક વાત આવી કર્મ ના ઉદયમાં રાગ છે સ્વાદ એનો છે એ ઉપયોગમાં પ્રતિભાસે છે એ વખતે ભેદ જ્ઞાન નથી અને હું રાગી છું એ પેલી અજ્ઞાની નો હતો ને પેલો પાડો એનો પેલો પાડો
જ્ઞાની ને ભેદ જ્ઞાન હોવાથી તે એમ જાણે છે કે જ્ઞાન માત્ર શુદ્ધ ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે તે જ હું છું રાગ દ્વેષ છે તે કર્મ નો રસ છે મારું સ્વરૂપ નથી બરાબર
જણાય છે એમાં અહમ થતું નથી એમ પ્રતિભા છે
હા પણ
એમાં અહમ થતું નથી બસ એનું નામ સાધક થઈ ગયું ભેદ નથી બીજો રાગમાં અહમ કરે છે આ જ્ઞાયકમાં અહમ રાખ્યું છે રાગ જણાય છે પણ અહમ કરતો નથી
આમ રાગ દ્વેષ ને અહમ બુદ્ધિ નહીં કરતો જ્ઞાની પોતાને રાગી દ્વેષી કરતો નથી કેવળ જ્ઞાતા જ કહે છે કે રહે છે
જ્ઞાતા જ રહે છે એમ બહુ જ કેવળ જ્ઞાતા જ રહે રહે છે તેથી તે કર્મ ને કરતો નથી
આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મ બંધ થતો નથી
અજ્ઞાનથી કર્મ બંધાય છે જ્ઞાનથી કર્મ બંધ થતો નથી બે જ વાત છે જ્ઞાનમાં, એટલે અજ્ઞાન ને જ્ઞાનમાં.
એક જ વાત માટે એટલા બધા આધારો છે.
ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માને છે એટલે જીવનું લક્ષણ માને છે, જાણવાની ક્રિયામાં થાય છે. રાગ જીવનું લક્ષણ નથી, કારણ કે જળ અચેતન છે, એમાં ભેદ કરે છે. એટલે ચેતન માને છે, બીજા જળ માને છે. રાગ તો જળ છે, રાગ ને જાણનાર જ્ઞાન ચેતન છે. પ્રસિદ્ધ કરે તે પણ જ્ઞાન નથી, ભેદ રૂપે પ્રસિદ્ધ કરે તે જ્ઞાન. પછી અભેદમાં ભેદ કરીને જ્ઞાન સમજાવે. દીપકનું પ્રકાશ દીપકને પ્રસિદ્ધ કરે છે, કલ્પકને નહીં. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે, અલક્ષને પ્રસિદ્ધ ન કરે.
ભાવમાંથી જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીના સ્વભાવો ખરેખર જ્ઞાનમય હોય છે. અને કારણ કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે, તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. ટીકા: ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સગડો એ અજ્ઞાનમયપણાને નહીં ઉલ્લંઘતો થતો અજ્ઞાનમય જ હોય છે. તેથી અજ્ઞાનીના ભાવો બધા અજ્ઞાનમય હોય છે. અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સગડો જ્ઞાનમયપણાને નહીં ઉલ્લંઘતો થતો જ્ઞાનમય જ હોય છે. તેથી જ્ઞાનીના ભાવો બધા જ્ઞાનમય હોય છે. જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતા જુદી જ જાતનું છે. એ તો પોતાને જાણે છે અને પોતે જ જાણે છે, એટલે એનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતા જુદી જ જાતનું છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું જ્ઞાનમય છે. તેથી અજ્ઞાનીના ક્રોધ માન વ્રત તપ ઇત્યાદિ સર્વભાવો અજ્ઞાન જાતિને ઉલ્લંઘતા નહીં હોવાથી અજ્ઞાનમય છે. અને જ્ઞાનીના સર્વભાવો જ્ઞાન જાતિને ઉલ્લંઘતા નહીં હોવાથી જ્ઞાનમય જ છે. હવે આ અર્જુન કળસુ
ના ભાવ છે એ સજીવના પરિણામ છે એમ લોકોને ખ્યાલ નથી, એટલે ચક્રવર્તી લડાઈ માં જાય. રામચંદ્રજી ગયા, એને ક્રોધ તો આવ્યો અને સીતાજી પ્રત્યે લોભ આવ્યો પ્રાપ્ત કર્યો. એ છે કે એ બધા અજીવના પરિણામ છે, એનો ગંભાર વિજ્ઞાન નથી ને એકતા છે. જીવના જ પરિણામ પાસે છે, એની માન્યતામાં જીવના પરિણામ છે ને, ક્યાં બુદ્ધિના પરિણામ છે, એ જ અજ્ઞાન છે. બસ અજીવને જીવ માનવું એ અજ્ઞાન છે.
જ્ઞાનીના સ્વભાવો જ્ઞાનથી નીપ જેલા રચાયેલા હોય છે, અને અજ્ઞાનીના સ્વભાવો અજ્ઞાનથી નીપ જેલા રચાયેલા હોય છે. હવે આ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છે. જમ કનક મયક ભાવ માથી કુંડલા વિકૃપ દે પણ લો મયક ભાવથી પટકારી ભાવો નીપ દે યમ ભાવ બહુવિધ રૂપ જે જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડલ વગેરે ભાવો થાય છે, અને લોહમય ભાવમાંથી લોહમય કળા વગેરે ભાવો થાય છે, તેમ અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવમાંથી અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે, અને જ્ઞાનીને જ્ઞાનમય ભાવમાંથી સર્વ જ્ઞાનમય ભાવો થાય છે. ટીકા: જેવી રીતે પુદ્ગલ સ્વયં પરિણામ સ્વભાવ વાળું હોવા છતાં કારણ જેવા કાર્યો થતા હોવાથી સુવર્ણમય ભાવમાંથી સુવર્ણ જાતિને નહીં ઉલંગતા એવા સુવર્ણમય કુંડલ આદિ ભાવો થાય, પરંતુ લોખંડમય કળા આદિ ભાવો ન
થાય. છે પરિણામ સ્વભાવ વાળું છે, તો પણ કોઈ વખતે સોનાના પરિણામ થાય ને કોઈ વખતે લોઢાના પરિણામ થઈ જાય એમ નથી. જાતિ એક છે કુદરતી, લોઢું ને સોનું બે પરિણામ સ્વાભાવિક છે. છતાં એ પરિણમે તો સોના રૂપે જ પડે, લોઢા રૂપે કોઈ નહીં પડે. લોઢું લોઢા રૂપે જ પડે, સોના રૂપે.
કારણ જેવા જ કાર્યો થતા હોવાથી કારણ જ ને
સોનું કારણ છે.
સોનું કારણ છે,
સોના ના કારણે એવું કાર્ય થાય ને. લોઢું હોય તો લોઢા ના પરિણામ થાય, સોનું હોય તો સોના ના પરિણામ થાય.
પરિણામ સ્વભાવ ભી કારણ
નહીં,
બસ પર્યાય નું કારણ પર્યાય
છે. પણ એને અભેદ કરીને સોના ના બધા જ્ઞાન રૂપે જાણવા રૂપે પડે છે. પરિણામમાં કેવાય સોના ના પરિણામ સોનામય એમાંથી પ્રવાહ આવ્યા છે, લોઢા નો પ્રવાહ એમાંથી ના આવે. અંતર્ગર્ભી પર્યાય નું પરમાણુ શક્તિ સોનાની પર્યાય આવે એવું જેને ભેદ જ્ઞાન થઈ ગયું છે, જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, તો જ્ઞાન ના બધા ભાવ
સુવર્ણ જાતિને નહીં ઓળંગતા એવા સુવર્ણમય કુંડલ આદિ ભાવો જ થાય, પરંતુ લોખંડમય કળા આદિ ભાવો ન થાય. અને લોખંડમય ભાવમાંથી લોખંડ જાતિને નહીં ઓળંગતા એવા લોખંડમય કળા આદિ ભાવો જ થાય, પરંતુ સુવર્ણમય કુંડલ આદિ ભાવો ન થાય. તેવી રીતે જીવ સ્વયં પરિણામ સ્વભાવ વાળો હોવા છતાં કારણ જેવા જ કાર્યો થતા હોવાથી અજ્ઞાનીને કે જે પોતે અજ્ઞાનમય ભાવ છે તેને અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાન જાતિને નહીં ઉલંગતા એવા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય, પરંતુ જ્ઞાનમય ભાવો ન થાય. અને જ્ઞાનીને કે જે પોતે જ્ઞાનમય ભાવ છે તેને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનની જાતિને નહીં ઉલંગતા એવા સર્વ જ્ઞાનમય ભાવો જ થાય, પરંતુ અજ્ઞાનમય ભાવો ન થાય.
પર્યાય ધારાવાહી પણ ત્યાં કરે છે એમ જ ને.
એક વાર આપને દિયા હતા આમ લોકો જામનગર થી આવી કે પર્યુષણ કે બાર
એ બરાબર
બહુ પંકજ ભાઈ ભી થે તો
હા એ બહુ ભાઈ ને પણ આ વાત કરી હતી. એ ગર્વે ને કારણ ને લે પર્યાય
નું કારણ પર્યાય એ ખૂબ ચાલ્યું હતું કે ત્યારથી બેસી રીતી આગળ.
હા એ વાત સાચી છે, એ બરાબર છે. કેમ કે આ અજ્ઞાન નું નંબર આવ્યું ને જયારે ત્યારે મને ખ્યાલ આવ્યો કે આમાં લાગુ ન પડે ને, અજ્ઞાની નું લાગુ ન પડે. પર્યાય કારણ પર્યાય જ લાગુ પડે. પરિણામ સ્વભાવ હોવા છતાં પર્યાયનું કારણ પર્યાય
એ પર્યાય જ કારણ છે
ને એ પર્યાય કાર્ય છે એવી જ પર્યાય એ યોગ્યતાઓ ઉત્પન્ન થાય છે
જેમ સોનું કારણ અને કુંડલ એનું કાર્ય એવી રીતે જ્ઞાનમય એટલે ધ્યાન ઉપર દ્રષ્ટિ ગઈ એવી જ્ઞાનમય પર્યાય એ જ કાર્ય છે અને એ જ કારણ
છે એ જ કારણ છે પર્યાય કારણ કાર્ય એક હવે
જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે એ ન્યાય જેમ લોખંડમાંથી લોખંડમય કળા વગેરે વસ્તુ થાય છે અને સુવર્ણમાંથી સુવર્ણમય આભૂષણો થાય છે તેમ અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી તેને અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે અને જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી તેને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવો જ થાય છે એમ કે કોઈ કે જેની દ્રષ્ટિ ક્યારે ઉપર આત્મા ઉપર ગઈ તો એના પરિણામમાં અજ્ઞાનમય ભાવો નહીં થાય જ્ઞાનમય ભાવ
એટલે
બધું જણાય
જ્ઞાતા રૂપે પરણવે છે
જ્ઞાતા જ રહેશે
જ્ઞાતા જ રહેશે કરતા નથી
નહીં નહીં થાય
બે દ્રવ્યની એકતા નથી અજ્ઞાન ગયો જીવને અજીવનો ભેદ નથી
થઈ ગયું છે અને અજ્ઞાની જેની દ્રષ્ટિ ઓલા ઉપર પડી છે એના પરિણામમાં ગમે તેવી કશાયની મનતા દેખાય તો પણ એ અજ્ઞાનમય ભાવ છે કેમ કે એની દ્રષ્ટિ વિપરીત
દ્રષ્ટિ વિપરીત છે દ્રવિડીની મુની મિથ્યા દ્રષ્ટિ છે એનું ગાડી
હા કેમ કે વિપરીત દ્રષ્ટિમાંથી વિપરીત ભાવો જ થાય
થાય કરે
સમ્યક ભાવો થાય જ
નહીં કોઈ કાળે
અને સમ્યક દ્રષ્ટિમાંથી વિપરીત ભાવો થાય જ
નહીં
બધા સાચા જ ભાવો થાય
ગમે એટલી સાવધાની રાખી અને અશુભ ભાવને ના આવવાથી કરતા નથી અશુભ ભાવ સાવધાન પૂર્વક ખૂબ પછી થઈ અને એને જગત જ્ઞાની માને એને જ્ઞાની માને કહું છું જ્ઞાનીને એ પ્રકારે સાવધાની એમાં નથી જ્ઞાનીને શુભાશુભ ભાવમાં સાવધાની નથી કે અશુભ ના આવે શુભ આવે એવી જાગૃતિ એના તરફ પ્રેમ નથી એની જાગૃતિ તો આત્મા તરફ છે હવે હવે એને તો અનેક પ્રકારના ક્રોધમાન ભયા લોભના ભાવ પણ આવી જાય આર્થ ધ્યાન તો થાય પણ રુદ્ર ધ્યાન થઈ જાય તો પણ એના જ્ઞાનનો ભાવ છે મારું કેવું બીજું છે કે એમ કહું છું કે વ્યવહાર શુદ્ધિ હોય એટલે જ્ઞાની છે એમ ન માનવું વ્યવહારની અશુદ્ધિ હોય ને જ્ઞાની હોય
દ્રષ્ટિ શુદ્ધિ હોય તો જ્ઞાની વ્યવહાર કી શુદ્ધિ અશુદ્ધિ છે
એને સંબંધ નથી
જ્ઞાની અજ્ઞાની નું માપ નથી દ્રષ્ટિ શુદ્ધિ કે દ્રષ્ટિ અશુદ્ધિ
એટલે જ્ઞાની ના બધા ભાવ જ્ઞાનમય છે એમાંથી આ નીકળ્યું
જ્ઞાન અજ્ઞાની ને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તેના સર્વ ભાવો અજ્ઞાનમય છે
બસ આ લાઈન આવી ગઈ બસ
ના બોલાઈ અજ્ઞાની ને સુવાસુ ભાવમાં આત્મબુદ્ધિ હોવાથી તેના સર્વ ભાવો અજ્ઞાનમય
છે બસ
અવિરત સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને જો કે ચારિત્ર મોહના ઉદય ક્રોધાદી ભાવો પ્રવર્તે છે તો પણ તેને તે ભાવમાં આત્મબુદ્ધિ નથી
પ્રવર્તે છે
હા તો પણ આત્મબુદ્ધિ નથી તે તેમને પરના નિમિત્તે થયેલી ઉપાધિ માને છે તેને ક્રોધાદિ કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે આગામી એવો બંધ કરતા નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે. વાહ વાહ, કારણ કે જ્ઞાની પોતે ઉદ્યમી થઈને ક્રોધારી ભાવ રૂપે પરંતુ નથી. અને જો કે ઉદયની બળજોરીથી પરિણમે છે, તો પણ જ્ઞાતા પણ ચૂકીને પરિણમતો નથી.
એ મૂળ વાત છે.
જાણે તને હૃદય જ્ઞાની તણા, સમયસાર ને જાણતા જ્ઞાની નું હૃદય. જ્ઞાની નું સ્વામી તો નિરંતર જ્ઞાન માં જ વર્તે છે. દેખો, તેથી તે ક્રોધાદિક ભાવો નો અન્ય ગુણોની માફક જ્ઞાતા જ છે. બહુ સરસ આખો અન્ય ગેઓની માફક એનું જ્ઞાતા જ છે, કરતા નથી. હવે આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ શ્લોક કહે છે. અજ્ઞાની પોતાના અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં વ્યાપીને આગામી દ્રવ્ય કર્મો ના નિમિત્ત જે અજ્ઞાન આદિ ભાવો તેમના હેતુપણાને પામે છે, અર્થાત દ્રવ્ય કર્મ ના નિમિત્ત રૂપ ભાવો નો હેતુ બને છે. અજ્ઞાની પોતાના અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં વ્યાપીને આગામી દ્રવ્ય કર્મ ના નિમિત્ત જે અજ્ઞાન આદિ ભાવો તેમના હેતુપણાને પામે છે, અર્થાત દ્રવ્ય કર્મ ના નિમિત્ત રૂપ ભાવો નો હેતુ બને છે. આજ અર્થ પાંચ ગાથાઓ થી કહે છે. અજ્ઞાન તત્વતણુ જીવોને ઉદય તે અજ્ઞાન નો અપ્રતીત તત્વની જીવને જે ઉદય તે જીવને અવિરત ભાવ જે તે ઉદય અણ સંયમ તણો જીવને કલુષ ઉપયોગ જે તે ઉદય જાણ કશાયનો શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિ નીચે નિવૃત્તિ નીચે સ્ટાતણો ઉત્સાહ વર્તે જીવને તે ઉદય જાણતુ યોગનો આહેત ભૂત જથાય ત્યાં કારમાણ વરગણા રૂપ જે તે અષ્ટવિધ જ્ઞાનાવરણ ઇત્યાદિ ભાવે પરિણમે કર્મણ વરગણા રૂપ તે જ્યાં જીવની બદ્ધ બને ખરે આત્માય જીવ પરિણામ ભાવોનો તદા હેતુ બને. જીવોને જે તત્વનું અજ્ઞાન અર્થાત વસ્તુ સ્વરૂપનું અયથાર્થ વિપરીત જ્ઞાન છે તે અજ્ઞાનનો ઉદય છે, અને જીવને જે તત્વનું અશ્રદ્ધાન છે તે મિથ્યાત્વનો ઉદય છે. વળી જીવોને જે અવિરમણ અર્થાત અત્યાગ ભાવ છે તે અસંયમનો ઉદય છે, અને જીવોને જે મલિન અર્થાત જાણપણાની સ્વચ્છતા રહિત ઉપયોગ છે તે કશાયનો ઉદય છે. વળી જીવોને જે શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિ રૂપ મન વચન કાયા આશ્રિત ચેષ્ટાનો ઉત્સાહ છે તે યોગનો ઉદય જાણ. આ ઉદયો હેતુભૂત થતા જે કારમાણ વર્ગણા ગત કારમાણ વર્ગણા રૂપ ઉદ્ગલ દ્રવ્ય જ્ઞાનાવરણાદી ભાવો રૂપે આઠ પ્રકારે પરિણમે છે. તે કારમાણ વર્ગણાગત ઉદ્ગલ દ્રવ્ય જ્યારે ખરેખર જીવમાં બંધાય છે ત્યારે જીવ પોતાના અજ્ઞાનમય પરિણામ ભાવોનો હેતુ થાય છે. ટીકા. તત્વના અજ્ઞાન રૂપે અર્થાત વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો સ્વાદમાં આવતો અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત સંયમ કષાય અને યોગના ઉદયો કે જેઓ નવા કર્મના હેતુઓ છે તેઓ તે મય અર્થાત અજ્ઞાનમય ચાર ભાવો છે. તત્વના અશ્રદ્ધાન રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે. અવિરમણ રૂપે અત્યાગ ભાવ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય છે. કલુષ મલિન ઉપયોગ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કષાયનો ઉદય છે. શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપાર રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય છે. આ પૌદ્ગલિક મિથ્યાત્વાદીના ઉદયો. આ પૌદ્ગલિક મિથ્યાત્વાદીના ઉદયો હેતુભૂત થતા જે કારમાણ વર્ગણા દત્ત ઉદ્ગલ દ્રવ્ય ધ્યાનાવરણાદી ભાવે આઠ પ્રકારે સંયોગ પરિણમે છે તે કારમાણ વર્ગણા દત્ત ઉદ્ગલ દ્રવ્ય જ્યારે જીવમાં નિવૃત્ત થાય ત્યારે જીવ સ્વયંભેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અભ્યાસને લીધે તત્વ અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામ ભાવોનો હેતુ થાય છે.
એટલે આ મિથ્યાત્વ કષાયની જો ભાવાસર પ્રગટ થાય છે એમ
અને એનાથી પાછા નવા બંધાય
છે એનાથી નવા કર્મ ચક્કર ચાલે છે
ચક્કરની વાત કરે છે.
પેલા તો ઉદ્ગલ ન લીધું પેલા તો અપ્રતિ ભાવ તો મિથ્યાત્વ ઉદય છે એમ લીધું એટલે જેને પર્યાય ભાવ કર્મ ની પર્યાય કારણ હોય એમ ભાષે પછી એને લઈ લીધું મિથ્યાત્વ આદિ ઉદય જોડાય છે નૈમિત થાય છે એનું નિમિત્ત જૂના કર્મ આ પાછું એને નિમિત્ત થાય છે નવા નિમિત્ત થાય છે જે નૈમિત્તિક છે એ નિમિત્ત થઈ જાય છે એમ ચક્કર ચાલે છે. અજ્ઞાનીને ચક્કર આમ ક્યાં જ કરે સંસાર વેદનાનો અભાવ છે એકતા છે ત્યાં સુધી અજ્ઞાન છે અજ્ઞાન છે ત્યાં સુધી તો બીજો ઉપાય નથી. જૂના કર્મ જોડાય નવા કર્મ બંધાય જૂનામાં જોડાય નવા કર્મ બંધાય
ભોગતા થાય એ નવાનું કરતા જૂના ભોગતા અને નવાનું કરતા
હા
અજ્ઞાન ભાવના ભેદરૂપ જે મિથ્યાત્વરતી કષાય અને યોગના ઉદયો તે પુદ્ગલના પરિણામ છે અને તેમનો સ્વાદ અતત્વ શ્રદ્ધાન આદિ રૂપે જ્ઞાનમાં આવે છે એટલે પ્રતિભાસે છે. તે ઉદયો નિમિત્તભૂત થતા તે ઉદયો નિમિત્તભૂત થતા કારમાણ વર્ગણા રૂપ નવા પગલો સ્વયમેવ જ્ઞાનાવરણાદી કર્મ રૂપે પરિણમે છે.
જીવ સાથે બંધાય છે
અને જીવ સાથે બંધાય છે
અને તે સમયે જીવ પણ
અને તે સમયે જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાન ભાવથી અતત્વ શ્રદ્ધાન આદિ ભાવ રૂપે પરિણમે
સ્વયં પરિણમે છે. કર્મ તો નિમિત્ત માત્ર છે કર્મ પરિણમાવતું નથી એને
નહીં સ્વયં એવું પોતાના અજ્ઞાન ભાવથી અતત્વ શ્રદ્ધાના આદિ ભાવો રૂપે પરમે છે, અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે.
અજ્ઞાનનું કારણ પોતે જ
થાય છે, કોઈ બીજું થતું નથી, પોતે જ અજ્ઞાન કરે છે.
બીજાને કારણ કે હું તો નિમિત્ત કથન છે,
પોતે જે જ્ઞાન કરે, પોતે જ અજ્ઞાન કરે તો જ પોતે બે જ્ઞાન કરે,
પોતે કરી શકે.
મિથ્યાત્વાદીનો ઉદય થવો, નવા પૂતગલોનું કર્મ રૂપે પરિણમવું તથા બંધાવવું, અને જીવનું પોતાના અતત્વ શ્રદ્ધાનાદી ભાવ રૂપે પરિણમવું,
એ તો ને ત્રણેય
આ ત્રણેય એક સમયે જ થાય છે, અને સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે.
હા, પણ એ ત્રણેય
બઢિયા, બહુ અચ્છા,
ત્રણેય
કોઈ કોઈને પરિણામ આવતું?
ના ના, બિલકુલ નહીં.
ઉદયના કારણે અહીંયા ઓલું થતું નથી, ને અહીંયા થાય છે એના કારણે ઓલું નવું
બદલાતું નથી. જૂનું કર્મ ત્યાં પરમે છે, અહીંયા સ્વભાવને ભૂખીને અજ્ઞાન રૂપે પરમે છે, અને એ સમયે નવા કર્મ થાય છે. ત્રણેય નિરપેક્ષપણે થાય છે, છતાં આવો નિમિત્ત નૈમિત સંબંધ બને છે, એટલે એનું જ્ઞાન કરે. કરતા કર્મ નથી, સ્વતંત્ર કહ્યું ને, કરતા કર્મ નથી.
અચ્છી વાત હે, કરતા કર્મ નહીં હે, બસ કરતા કર્મ નથી. કોઈના કારણે કોઈ થોડીક પરિણામે છે, સ્વતંત્ર છે, પણ એક સાથે છે.
એક સમયમાં ત્રણ પદાર્થ જુદા જુદા પડે, જૂના કર્મ, નવા કર્મ, નાયા અજ્ઞાની અજ્ઞાન કર્મ, જૂના
કર્મ,
નવા કર્મ, અજ્ઞાન અજ્ઞાન કર્મ,
તીનો એક સમયમાં હી પરિણામ.
એક સમયે જેમ પદાર્થ ભિન્ન ભિન્ન હે, સ્વતંત્ર પડે. પણ અજ્ઞાન ભાવે પરમે છે ત્યારે એ વિભાવ છે, અને વિભાવમાં કોઈ નિમિત્ત હોય એટલે સ્વભાવ થઈ જાય, એટલે જૂના કર્મ લીધા. અને નવા કર્મ બંધાયા જ કરે એમ ન હોય, એમાં કોઈ નિમિત્ત હોય,
અજ્ઞાન
નિમિત્ત એમ એવું. તીનો હોતી
હૈ એક સમય મેં, લેકિન હોતે અપને અપને કારણ સે.
હા,
તો એક સમય દેખ કર એસા માન લેના, તો ઉસકે કારણ યે હુઆ, ઇસકે કારણ.
હા, યે ભૂલ છે,
કરતા કરમ માન લિયા.
એટલે ઈ કહ્યું છે એસી ગાથામાં કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને કરતા કર્મનો વ્યવહાર, એવો શબ્દ વાપરો છો.
કરતા કર્મ કી ભ્રાંતિ હો જાતી,
ભ્રાંતિ હોતી હૈ,
કરતા કર્મ નહીં હૈ.
પરિણામ ની સાથે છે, દ્રવ્ય તો નિમિત્ત માં થતું નથી. આમાં નવા કર્મ ના બંધમાં અજ્ઞાન નિમિત્ત થાય છે, અજ્ઞાની નો આત્મા નિમિત્ત થતો નથી. કેમ કે અજ્ઞાન આત્મા થી સર્વથા ભિન્ન છે,
બરાબર.
રાગ નિમિત્ત થાય પણ આત્મા નિમિત્ત ન થાય, રાગ ને આત્મા અત્યંત ભિન્ન છે,
એકદમ ભિન્ન છે.
આ તો ટાઈમ એ જતો વેલા એ વાત નથી, એક કલાક થઈ ને, એક કલાક થઈ ને,
હવે
શું
હવે થઈ,
હવે થઈ
જુદું જ પૂતગલ દ્રવ્યનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છે.
જીવ પરમે છે એનાથી જુદું જ પરિણામ થયું, કોઈ કોઈને કારણ નથી.
જો કર્મ રૂપ પરિણામ જીવ ભેળા જ પૂતગલ ના બને, તો જીવને પૂતગલ ભય પણ કર્મ પણ પામે, પણ કર્મ ભાવે પરિણમન છે એક પૂતગલ દ્રવ્યને. જીવ ભાવ હે તુથી અલગ, તેથી કર્મ ના પરિણામ છે.
જીવ જીવ ભાવ ને હેતુ કયો એટલે પરિણામ સ્વતંત્ર એનું દૂધું છે આના કારણે નથી. આ વ્યવસ્થા બીજે ક્યાંય નથી,
ક્યાંય નથી, ક્યાંય નથી, ક્યાંય નથી.
પ્રત્યક્ષ દેખાણું જ્ઞાનમાં જેવું જ્ઞાન થયું એવું પુત્રલ પરમાણુ ઓંકાર કરી રહ્યો છે. ઓંકાર ભરી સ્વતંત્રપણે પુતગલ બળવે છે. જેવો અહીંયા દેખાય છે જ્ઞાનમાં પદાર્થ એવું પુતગલનું પરિણમન થાય છે શબ્દરૂપ. બીજો જીવ સાંભળે છે બઢિયા છે એવું કઈ કોઈની સામે જોતા નથી, કોઈના ઉપર લખતું નથી.
ભાષા
જળ છે એને એમ ખબર નથી કે કેવળ જ્ઞાન માં આમ ધર્માથી કઈ સ્વરૂપ જાણ્યું ને માટે હું બોલું.
કુદરતી કોઈ મેલ હે ને
પ્રત્યક્ષ આત્માને જાણે છે, લોકાલોકનો પ્રતિભાવ થાય છે, લોક અને અલોક નું સ્વરૂપ પણ આવે છે. ભાષા કેવી છે ચમત્કારી. સાતસો ભાષા રૂપે પડવી જાય છે, 730 કે ભાષા એવી છે. ધ્વનિ એક પણ એની જે ભાષાઓ છે 700 પ્રકારની એ બધા સૌની ભાષા સમજી જાય છે. માટે એક દ્રષ્ટાંત આવ્યો, સિદ્ધાંતને પુષ્ટ થાય કે અમેરિકામાં એની જે ધારાસભા છે ને સંસદ સભા એમાં અનેક પ્રકારના માણસો, જર્મની આવે, ગ્રીક આવે, ઇટાલિયન આવે, હિન્દી આવે, અરબસ્તાનવાળા બધા હોય ને, તો એવું એને મશીન ગૂંથવું કે એક ભાષણ કરે એક જણો, એને આ ટેબલ ઉપર બધું હોય માઈક, એની ભાષામાં કન્વર્ટ થઈને એના કામ ઉપર આવી જાય.
અહીંયા આવું થાય તો ત્યાં તો થાય, ત્યાં તો કઈ મોટી વાત નથી.
એટલે કહું છું ને અહીંયા અમેરિકામાં આવું થયું. એટલે નિમિત્ત પ્રમાણે અહીંયા પ્રેમન નથી, એમ નિમિત્ત એક જ છે, બોલે છે એ તો ઇંગ્લિશમાં બોલે છે, ઇંગ્લિશમાં બોલે છે પણ કન્વર્ટ થઈને જર્મની બેઠો હોય તો એને જર્મન ભાષામાં સમજાઈ જાય, સંસ્કૃત વાળાને સંસ્કૃત ભાષામાં સમજાઈ જાય, કન્વર્ટ થઈ જાય. એ મશીન ત્યાં હોય ને સંસ્કૃત વાળા ત્યાં સંસ્કૃત નું મશીન નું ચાવી મૂકી દઈએ એટલે કન્વર્ટ થઈને સંસ્કૃત આવે. હવે આવું અહીંયા થાય છે તો દેવધનીની વાત તો શું કરવી, એમ આ તો આ તો કોઈને શ્રદ્ધા ન હોય તો શ્રદ્ધાનો વિષય થાય, એમ જૈનોને તો શ્રદ્ધા હોય, અદૈનને આવી શ્રદ્ધા ન હોય કે આ શું સૌ પોતપોતાની ભાષામાં
સમજી લે છે
પોતાના પ્રશ્નો ઉત્તર પોતાના જ આવ્યો, એમ જે પ્રશ્ન પોતે મનમાં ખરે ઉઠે એનો જવાબ આવી જાય.
ઓહો.
તમે એકવાર કહ્યું હતું કે અનેક વાર પૂછે માણસ, એક વાર ન પૂછે તો એ જવાબ તો એ નહીં આવે ને. એક વાર વાત થઈ ગયા કે એક વાર પૂછે મારે કેટલા ભાવ છે કે ચાર ભાવ આવ્યું જવાબ. પછી વળી બે ચાર છ મહિને બાર મહિને પૂછે તો એ જ આવે જવાબ એમ ચાર ભાવ. ભાઈ એની કોઈ પ્રકૃતિ ધીમે ધીમે છૂટે ભંજાઈ ને બહાર નીકળે તો જ માર વરસાદ પડશે. મને લાગે છે કોઈ દિવસ ખાલી નહીં હોય કે દિવ્યધની છૂટી અને બધાએ જેવી મિથ્યા દ્રષ્ટિ પણ આવ્યા અને બધા મિથ્યા દ્રષ્ટિ વ્યાગે. સમય દ્રષ્ટિ તો સમય દ્રષ્ટિ હોય પણ બધાએ મિથ્યા તો લઈને આવ્યા અને બધા મિથ્યા તો લઈને નીકળે એવો કોઈ દિવસ નહીં હોય. અમુક તો પામીને નીકળે એમ મને અત્યારે વિચાર આવ્યો. મહિમા તીર્થન કરો, દિવ્ય દુનિયા નો મહિમા.
જો પુદ્ગલ દ્રવ્યને જીવની સાથે જ કર્મરૂપ પરિણામ થાય છે, અર્થાત બંને ભેળા થઈને જ કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો એ રીતે પુદ્ગલ અને જીવ બંને ખરેખર કર્મપણાને બંને પામે. પરંતુ કર્મ ભાવે પરિણામ તો પુદ્ગલ દ્રવ્યને એકને જ થાય છે.
જીવ કઈ કર્મ ભાવે પરિણામ તો નથી.
તેથી જીવ ભાવરૂપ નિમિત્તથી રહિત જ જીવ ભાવરૂપ નિમિત્તિ રહીત જ અર્થાત જુદું જ કર્મ નું પરિણામ છે.
એટલે નિમિત્ત અકિંચિત કર્મ છે,
એનાથી કાંઈ નથી એમ. ટીકા: જો પુદ્ગલ દ્રવ્યને કર્મ પરિણામના નિમિત્તભૂત એવા રાગાદી અજ્ઞાન પરિણામે પરિણમેલા જીવની સાથે જ અર્થાત બંને ભેગા મળીને જ કર્મરૂપ પરિણામ થાય છે એમ વિતર્ક કરવામાં આવે તો જેમ ભેળા થયેલા હળદર અને ફટકડી બંનેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ ઉદ્ગલ દ્રવ્ય અને જીવ બંનેને કર્મરૂપ પરિણામ આવી પડે. પરંતુ ઉદ્ગલ દ્રવ્યને એકને જ કર્મપણારૂપ પરિણામ તો થાય છે. તેથી જીવનું રાગાદી અજ્ઞાન પરિણામ કે જે કર્મનું નિમિત્ત છે તેનાથી જુદું જ ઉદ્ગલ કર્મનું પરિણામ છે.
આની હાજરીમાં આપણને મને દેખે ને આનાથી આ થયું એવો ઉપચાર આવે છે.
જો પુદ્ગલ દ્રવ્ય અને જીવ ભેળા થઈને કર્મ રૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બંનેને કર્મરૂપ પરિણામ થાય. પરંતુ જીવ તો જડ કર્મરૂપે કદી પરિણમી શકતો નથી. તેથી જીવનું અજ્ઞાન પરિણામ કે જે કર્મ નિમિત્ત છે તેનાથી જુદું જ પુદ્ગલ દ્રવ્યનું કર્મ પરિણામ છે.
હળદરને ચૂનો ભેગા થતા લાલ પરિણમે છે. એ અમને એવું ઠસાવી દીધું. અમે નિમિત્તાધીનમાં વયા ગયા હતા ને પેલા ભણતા હતા ત્યારની વાત છે. એ જો હળદર પીળી છે, ચૂનો સફેદ છે, જુદા જુદા છે, ત્યાં સુધી તો લાલ થતો નથી. ભેગા થાય તો લાલ રૂપે પ્રણામ. એમ જીવ અને પુદ્ગલ ભેળા થઈને જ રાગ રૂપે પ્રણામ થાય. એકલો એકલો જીવ એ પ્રણમે નહીં, એકલો એકલો પુદ્ગલ ને પ્રણમે. એવું અમને સમજાવી દીધું, લાકડું કરી પછી નીકળી ગયું તરત. એટલે આવું આ બધો પ્રકાર બને છે એટલે આ અજ્ઞાની જીવને સમજાવવા માટે ઘણા ઘણા પ્રકારો એ અજ્ઞાની ભૂલ કરે છે, કેટલીક આવી ભૂલ કરતા હશે એના ખ્યાલ માં આવ્યું એટલે આ કથા ચાલતું જોઈ ને. અજ્ઞાન માં તો બધું ગોટાળો ઊંધું હોય ને.
ઉદગલ દ્રવ્ય થી જુદું જીવ નું પરિણામ છે એમ હવે પ્રતિપાદન. જીવના કરમ વેળા જ જો પરિણામ રાગાદિક બને તો કર્મ ને જીવ ઉભય પણ રાગાદિ પણ પામે. પણ પરિણમન રાગાદિ રૂપ તો થાય છે જીવ એકને, તેથી જ કર્મોદય નિમિત્તથી અલગ જીવ પરિણામ છે. જો જીવને કર્મની સાથે જ રાગાદિ પરિણામો થાય છે અર્થાત બંને ભેળા થઈને રાગાદિ રૂપ પરિણમે છે એમ માનવામાં આવે તો એ રીતે જીવ અને કર્મ બંને રાગાદિપણાને પામે. પરંતુ રાગાદી ભાવે પરિણામ તો જીવને એટલે જ થાય છે, તેથી કર્મોદય રૂપ નિમિત્તથી રહિત જ જુદું જ જીવનું પરિણામ થાય છે.
બિલકુલ, કઈ લેવા દેવા નથી.
જો જીવને રાગાદી અજ્ઞાન પરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્ગલ કર્મ તેની સાથે જ અર્થાત બંને ભેગા મળીને જ રાગાદી અજ્ઞાન પરિણામ થાય છે એમ વિતર્ક કરવામાં આવે તો જેમ ભેળા થયેલા ફટકડી અને હળદર બંનેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ જીવ અને પુદ્ગલ કર્મ બંનેને રાગાદી અજ્ઞાન પરિણામ આવી પડે. પરંતુ જીવને એકને જ રાગાદી અજ્ઞાન પરિણામ તો થાય. હવે
આ તો દ્રષ્ટાંત આપ્યો, ઈ દ્રષ્ટાંતે પકડી લીધું.
હા
હા, કે આમ તો થાય છે.
અરે એટલે
અહીંયા એમ થાય તો આમાં એમ થાય એમ.
આમાં એમ નથી થતું.
હા, ઓમાં એમ થાય છે ને આમાં એમ નથી થતું. આવું ઘણી વાર દ્રષ્ટાંત
ઊંડા આપે છે.
ઊંડા આપે છે.
જેમ આમાં એમ છે એમ આમાં એમ નથી.
એમ નથી એમ.
જેમ યજ્ઞદત્ત દેવદત્ત ને આમ પકડીને કામ કરાવે એવી રીતે આ જ્ઞેયો તને પકડીને એમ નથી કે જાણે જાણે એમ કહે છે બસ એવી રીતે. પરંતુ જીવને એકને જ રાગાદી અજ્ઞાન પરિણામ તો થાય છે.